તારીખ 26/8/1996 શ્રી સમયસર ગાથા 294 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 264
આત્માને આત્મ સ્વભાવ છે અને બંધને રાગાદિ વિભાવ સ્વભાવ છે. લક્ષણ જુદા જુદા એના પારખીને ઓળખીને ઓળખવાનું કાર્ય બુદ્ધિ કરે છે, જ્ઞાન કરે છે. અને એ જ્ઞાન સૂક્ષ્મ હોવાથી અહીંયા એને છીણીની ઉપમા આપી છે. જ્ઞાનને સૂક્ષ્મ કરીને બુદ્ધિરૂપી છીણીથીનો અર્થ એ છે કે જ્ઞાનને સૂક્ષ્મ કરીને આત્મા અને બંધને બંનેના લક્ષણો જુદા જુદા ઓળખીને જુદા જુદા કરવા. કરવા એટલે જુદા જુદા અનુભવવા. કરવાનો અર્થ છે જુદા જુદા અનુભવવા. આત્માને બંધ એક થયા નથી, પણ એક પણ અનુભવાય છે. શું થયું છે કે આત્મા અને રાગ કોઈ એક થયા નથી, પણ એક નહીં થયા હોવા છતાં પણ એક પણ અનુભવાય છે. એ અનુભવની ભૂલ છે. એને ઓળખીને સીધા જુદા નહીં પડે, એને ઓળખવું પડશે. લક્ષણથી ઓળખવા પડશે અને ઓળખવા માટે પરિચય કરવો પડશે. શું છે? ઓળખવા માટે પરિચય કરવો પડશે. અને એ પરિચય અવલોકનથી થાય છે. એ પરિચય કેવી રીતે થાય છે? પરિચય વિના કોઈ ભાવની કે કોઈ મનુષ્યની કે કોઈ વ્યક્તિની કે કોઈ પદાર્થની ઓળખાણ ન થાય. જેમ જેમ જે જે પદાર્થનો પરિચય વિશેષ થાય છે, તેમ તેમ તે તે પદાર્થની ઓળખ વિશેષ થાય છે. આ તો જે જેનો વેપાર કરતા હોય એને ખબર હોય. સોનાનો વેપાર કરતા હોય તો સોનાની પરખ આવે, હીરાનો વેપાર કરતા હોય તો હીરાની પરખ આવે, ચોખાનો વેપાર કરતા હોય તો ચોખાની પરખ આવે, ચાનો વેપાર કરતા હોય તો ચાની પરખ આવે. બરાબર છે? જેમ જેમ પરિચય વિશેષ થાય, તેમ તેમ ઓળખ થાય. એટલે અહીંયા પરિચય કરવા માટે અવલોકનનો પ્રયોગ છે. અનુભવમાં આવતા ચાલતા ભાવોનું અવલોકન થાય. એ અવલોકન સારી રીતે ચાલે તો એને પરખ આવે. તો જ્ઞાનમાં એને આત્મભાવ અને રાગાદીમાં બંધભાવ, વિભાવ ભાવ. બંધભાવ કહો કે વિભાવ ભાવ કહો, સ્વભાવ ભાવ અને વિભાવ ભાવની ભિન્ન ભિન્ન પરખ આવે. અને એ પરખ આવે ત્યારે જુદા જુદા અનુભવવાની શક્તિ, ક્ષમતા, યોગ્યતા આવે. એક પણ અનુભવીને ભેદ જ્ઞાન કરવાની શક્તિ ગુમાવી છે. સંઘની પંચેન્દ્રિય જીવને ભેદ જ્ઞાન કરવાની શક્તિ છે, પણ અભેદપણું કરીને, અભેદપણામાં રસ લઈને, રાગની મીઠાશ, એ અભેદપણું છે. રાગની મીઠાશ આવે છે તે અભેદપણું છે. એ અભેદપણું કરી કરીને, મીઠાશ લઈ લઈને જીવે ભેદ જ્ઞાન કરવાની શક્તિ ગુમાવી છે. એ શક્તિ પાછી મેળવવા માટે અવલોકનના પ્રયોગથી જુદા જુદા ઓળખીને જુદા જુદા અનુભવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તથા પ્રકારનો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય જુદા પડે પડે ને પડે. એવું નથી કે પ્રયત્ન કરવામાં આવે અને જુદા ન પડે, પરંતુ પ્રયત્ન ત્યારે જ થાય છે કે જ્યારે રાગમાં અથવા અન્ય દ્રવ્યમાં સુખ બુદ્ધિ ન હોય ત્યારે. અને મૂલ્યાંકન કર્યું હોય સ્વભાવનો, તો એ સ્વભાવનો મૂલ્યાંકન થતાં એનો મહિમા જે છે, એ મહિમામાં જે રસ ઉપજે તેના દ્વારા તેનો પ્રયત્ન સફળ થાય. નહીતર પ્રયત્ન જ ઉપડે નહીં. વેદના કરવું છે એમ ખબર પડે, સમજાય, સમજવા છતાં પણ વેદજ્ઞાન ચાલે, અરે અવલોકન પણ ન ચાલે. એટલે મોક્ષાર્થી થઈને અવલોકનમાં આવીને વેદજ્ઞાનનો પુરુષાર્થ કરવો જોઈએ. આ ઉપાય પુરુષાર્થ સાધ્ય છે, ઉપાય છે તે પુરુષાર્થ સાધ્ય છે. હવે આગળ કહે છે કે આત્મા તો અમૂર્તિક છે, આત્મા છે એ પાંચ ઇન્દ્રિયો દ્વારા દેખાય એવો સ્થૂળ નથી. અમૂર્તિક છે એમ કહીને એમ કહેવું છે કે સૂક્ષ્મ છે. કેવો છે? સૂક્ષ્મ છે, સ્થૂળ નથી. આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુઓનો સ્કંધ છે એટલે સ્થૂળ છે એમ કહે છે. રાગાદી ભાવો છે તે સ્થૂળ છે અને આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એ સૂક્ષ્મ છે. અવલોકન કરનાર જ્ઞાનને તેથી પહેલા રાગાદી ભાવોમાં પોતાના દોષનું અવલોકન થાય છે. જ્યારે નિજ પરિણામોમાંથી સ્વભાવ વિભાવને ઓળખવાનો એક પ્રયત્ન ચાલુ થાય છે અવલોકનનો, ત્યારે પ્રથમ સ્થૂળ ભાવો જે છે એ દેખાય છે. એ વિભાવો છે એ બધા સ્થૂળ છે, એમાં પણ સ્થૂળ સૂક્ષ્મના ભેદો છે. કેટલાક વિભાવો સ્થૂળ છે અને કેટલાક વિભાવો સૂક્ષ્મ છે. એ અવલોકન કરતા કરતા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં પ્રવેશ થાય. પછી જે જ્ઞાન પોતે અવલોકન કરે છે એ પોતાના અવલોકનમાં આવે એથી સૂક્ષ્મ છે. જ્ઞાન સ્વયંનું અવલોકન કરે અને સ્વયંનું અવલોકન કરે એમાં પણ જે જ્ઞાન સ્વભાવ છે એ પર્યાયથી, જ્ઞાનના પ્રગટ પર્યાયથી પણ સૂક્ષ્મ છે. તો પર્યાયમાં રહેલો જે સ્વભાવ, સૂક્ષ્મ સ્વભાવ, એ અવલોકનની સૂક્ષ્મ પ્રજ્ઞા છીણી થાય ત્યારે સમજાય અથવા જણાય, એ પહેલા જણાય નહીં. તેથી બંને જુદા જુદા છદ્મસ્થના જ્ઞાનમાં આવતા નથી. આ રીતે એક સૂક્ષ્મ છે અને એક સ્થૂળ છે, પણ અનાદિનું એકત્વ કરી રહ્યો છે તેથી એને જુદા જુદા જાણવામાં આવતા નથી. આમ કર્મ પરમાણુનો બંધ છે એ સૂક્ષ્મ છે અને આત્માનો સ્વભાવ પણ સૂક્ષ્મ છે. અને જીવ અનુસંધાન કરે છે કર્મના ઉદયમાં. ક્યાં કરે છે? કર્મના ઉદયમાં. અને ભાવબંધને ઉત્પન્ન કરે છે. માત્ર એક સ્કંધ દેખાય છે, અર્થાત બંને એક પિંડ રૂપે દેખાય છે. બે જુદા જુદા અનાદિથી જાણતો નથી, દેખતો નથી. આ પ્રકારનું તેથી અનાદિથી આ પ્રકારનું અજ્ઞાન છે. જીવને આ પ્રકારનું અજ્ઞાન છે. સ્ત્રી ગુરુઓનો ઉપદેશ પામી, શું કહે છે કે સ્ત્રી ગુરુઓનો ઉપદેશ પામીને અહીંયા સ્ત્રી ગુરુને નાખ્યા પાછા. કેમ કે આ વિષય સૂક્ષ્મ છે, પોતાની મેળે ત્યાં પહોંચવા માગે, શાસ્ત્રો વાંચીને પુસ્તકો વાંચીને તો કઈ પત્તો લાગે એવું નથી. કેમ કે આ પ્રાયોગિક જ્ઞાનનો વિષય છે, માત્ર વ્યાખ્યા સમજવાનો વિષય નથી. પ્રાયોગિક જ્ઞાનનો વિષય હોવાથી પ્રયોગ શીખડાવનાર જોઈએ. કેમેસ્ટ્રી શરૂ થાય છે ને સ્કૂલની અંદર, કેમેસ્ટ્રી શરૂ થાય ત્યારે કાચનો પાલો અને બીકર કહે છે, એને કેમ પકડવો એ શીખડાવવું પડે વિદ્યાર્થીને. પછી જે ટ્યુબમાં એને પ્રયોગ કરવાનો હોય, ટેસ્ટિંગ ટ્યુબ જેને કહે છે, એ કેમ પકડવી એ શીખડાવે એને. ચીપિયાને કેમ પકડવો ટ્યુબથી, ચીપિયાને કેમ પકડવો એ પણ શીખડાવે. એની વ્યાખ્યા ન હોય, પ્યાલાને આમ પકડવો, ટ્યુબને આમ પકડવો, ચીપિયાને આમ પકડવો, એની કોઈ વ્યાખ્યા ન હોય. આમ એટલે કેમ એ દેખાડે તારે ખબર પડે. એનો જે પ્રોફેસર હોય કે શિક્ષક હોય એને દેખાડે, સાયન્સનો ટીચર હોય, જો હું આમ પકડું છું, તું આમ પકડ, પકડવામાં ભૂલ કરે તો કે નહીં આમ પકડતો, એને પ્રેક્ટિકલ કરીને શીખડાવવું પડે. એ વિષય પ્રયોગનો વિષય એવો છે. એટલે અહીંયા શ્રી ગુરુને વચ્ચે નાખ્યા કે શ્રી ગુરુનો ઉપદેશ પામીને, શ્રી ગુરુઓનો ઉપદેશ પામી, તેમના લક્ષણ જુદા જુદા અનુભવીને જાણવું કે એમ. પહેલા ઓળખવાની વાત કરી, પણ એ અનુભવનો વિષય છે. અનુભવીને ઓળખવાનું છે. અહીંથી અનુભવ જ્ઞાન શરૂ થાય છે. આમ તો અનુભવનો વિષય વેદનાથી શરૂ થયો, કેમ કે વેદના પણ અનુભવનો વિષય છે. પહેલું પગથિયું પણ અનુભવનું છે, પણ અહીંયા તો અનુભવ જ્ઞાન લેવું છે. વિભાવનું પણ અનુભવ જ્ઞાન અને સ્વભાવનું પણ અનુભવ જ્ઞાન. તેમના લક્ષણ જુદા જુદા અનુભવીને જાણવું. શ્રી ગુરુના ઉપદેશમાં શું છે કે તું અનુભવીને નક્કી કર, વિચાર કરીને નક્કી કર તો એમ નક્કી નહીં થાય. શું એમ સાચું નક્કી નહીં થાય, ખરેખરું નક્કી નહીં થાય, પરખ નહીં આવે તને. શ્રી ગુરુનો ઉપદેશ પામવાની વાત આવી ત્યારે એક વાત વધારે સ્પષ્ટ કરવી જરૂરી છે કે શ્રી ગુરુનો ઉપદેશ ક્યારે પામે, કે શ્રી ગુરુને ઓળખીને શ્રદ્ધા કરી હોય ત્યારે. નહીતર તો શ્રી ગુરુનો ઉપદેશ પહોંચે, વિશ્વાસ જ ન હોય તો કેવી રીતે શ્રી ગુરુનો ઉપદેશ લાગે ને. એટલે ત્યાં શ્રી ગુરુને પહેલા ઓળખવા પડે છે, એ વાત પણ ગર્ભિતપણે આવી જાય છે. એ વાત ગર્ભિતપણે આવી જાય છે કે શ્રી ગુરુનો સત્સંગ કરે, સત્સંગ અને સહવાસ દ્વારા એને ઓળખે, અને ઓળખે પછી એનો ઉપદેશ એને ચડે, ઓળખે પછી એને બહુમાન આવે, ઉપકાર બુદ્ધિ આવે, તો એને ઉપદેશ ચડે, નહીતર ઉપદેશ ચડે. ઉપદેશ પામે એટલે પ્રાપ્ત થાય, અને એ કહે તેમ એ કરી શકે, નહીતર એની યોગ્યતા ન હોય, કહે તેમ કરવાની યોગ્યતા ન હોય. એમ કે તમે અવલોકન કરો પણ કે મારાથી નથી થતું, એમ કેવું પડે. તમે કહો છો કે અવલોકન કરો પણ હું કરી શકું શકું એમ નથી, એ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. તેમના લક્ષણ જુદા જુદા અનુભવીને જાણવું કે ચૈતન્ય માત્ર તો આત્માનું લક્ષણ છે, અને રાગાદી બંધનું લક્ષણ છે. આત્મા ચિન્હ માત્ર છે. આત્મા ચિન્હ માત્ર છે. આત્મા જ્ઞાન માત્ર કહો કે ચિન્હ માત્ર કહો, એટલો જ આત્મા છે. રાગાદિક છે તે બંધનું લક્ષણ છે. ત્યાં આત્મા આખે આખો અત્યાર સુધી રોકાઈ રહ્યો છે. બંનેનો અનુભવ કરવો, અનુભવાંશે ઓળખાણ આવે છે. ઓળખાણ કેવી રીતે આવે છે? અનુભવાંશે ઓળખાણ એટલે વિશ્વાસ, પ્રતીતિ આવે છે. બંનેના એ જુદા જુદા લક્ષણો હોવા છતાં પણ માત્ર નિર્જ્ઞાયક ભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. એક થયા નથી, પણ અતિ નિકટતાથી એક સમયે એક જીવની પર્યાયમાં બાજુ બાજુમાં એક સાથે હોવાથી, અને જ્ઞાન ઉપર લક્ષ્ય નહીં હોવાથી, અથવા જ્ઞાનને ભિન્ન નહીં અનુભવ્યું હોવાથી, ભિન્ન નહીં જાણતો હોવાથી રાગાદી સાથે અનાદિથી એકતા કરી રહ્યો છે અને એને એમાં શંકા પણ પડતી નથી કે હું રાગ સાથે એકત્વ કરું છું, એ ભિન્ન તત્વ સાથે એકત્વ કરું છું એની શંકા પણ પડતી નથી. એમને માયલો જાય છે રાગના પ્રવાહમાં તણાઈને, એમને માયલો જાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિ રૂપી છીણીને, છીણીમાં તીક્ષ્ણ લીધું છે, તીક્ષ્ણ બુદ્ધિ રૂપી છીણીને સૂક્ષ્મ બુદ્ધિ કરવી, કે જે તેમને ભેદીને જુદા જુદા કરવાનું શસ્ત્ર છે અથવા સાધન છે. જ્ઞાનની સૂક્ષ્મતા એ જ સાધન છે. એટલે બે વાત લીધી છે 105 નંબરના પત્રમાં કૃપાળુદેવે, કે સમ્યક દર્શનને પાત્ર કોણ અથવા ભગવાન મહાવીરના બોધને પાત્ર કોણ, એમ કરીને લખ્યું છે કે એક તો સત્પુરુષના ચરણનો ઈચ્છુક અને બીજું સદાય સૂક્ષ્મ બોધનો અભિલાષી. જ્યાં સૂક્ષ્મ વિષય આવે ત્યાં એની જિજ્ઞાસા અને ભાવના વધારે તીવ્ર થાય, સતેજ થાય. પાત્ર હોય તો, અપાત્ર હોય તો એ કે આ બહુ સૂક્ષ્મ પડે છે, ઝીણું પડે છે, આ અમને ન સમજાય, આ અમને આવું ઝીણું અમને ન સમજાય. કેમ કે અમને સમજાય એવું કયો, આ ન સમજાય એવું નહીં કયો તમે, અમને સમજાય એવું કયો. હું જે અત્યાર સુધી બધું સ્થૂળ સમજો છું એમાં તો કાંઈ કલ્યાણ થયું નથી. હવે આત્મકલ્યાણ છે એવો જે સૂક્ષ્મ બોધ છે, આત્મા સ્વરૂપે કરીને સૂક્ષ્મ છે, સૂક્ષ્મત્વ એનો ગુણ છે અને એ ગુણ પૂરેપૂરો સિદ્ધ દશામાં પ્રગટ થાય છે. એટલે સિદ્ધાત્માઓ, સિદ્ધ પરમાત્માઓ કોઈને સ્થૂળ જ્ઞાને કરીને જણાતા નથી. સૂક્ષ્મત્વ ગુણ છે. નામ કર્મની પ્રકૃતિનો નાશ થાય ને ત્યારે સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થાય છે. નામ કર્મથી અનેક પ્રકારના દેહ મળીને આત્મા સ્થૂળ રૂપ ધારણ કરે છે. છેલ્લે ચાર ઘાતિયારિયા એ નાશ થાય ત્યારે સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થાય. એટલે આત્મા સ્વભાવે કરીને, સ્વરૂપે કરીને જ સૂક્ષ્મ છે. એથી એનો બોધ, એનો ઉપદેશ એ પણ સૂક્ષ્મ જ હોય અને એ સૂક્ષ્મ જાણવા માટેની અભિલાષા હોવી એ પાત્રતાનું લક્ષણ છે. એટલે પાત્ર જીવ હોય એને શ્રી ગુરુનો સૂક્ષ્મ વિષય આવે ત્યારે એને બહુ રૂચે અને એ સૂક્ષ્મ વિષયમાં પ્રવેશ કરવાનો, ઉતરવાનો એ વખતે પ્રયત્ન ચાલે એનો, અને પ્રયત્ન ચાલે એટલે એને સમજાય, ન સમજાય એવું બને. પોતાની તૈયારી તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ, એમ વાત છે. મિત્ર ભડકે આવું સૂક્ષ્મ અમને ન સમજાય, એવી રીતે કામ ના. સૂક્ષ્મ બુદ્ધનો અભિલાષી જીવ મહાવીર ભગવાનના ઉપદેશને પાત્ર છે અથવા સમ્યક દર્શનને પાત્ર છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને, કે જે તેમને ભેદીને જુદા જુદા કરવાનું શસ્ત્ર છે, તેને તેમની સૂક્ષ્મ સંધિ શોધીને, બે વચ્ચે સૂક્ષ્મ એવી સંધિ છે, બે એક તો થયા જ નથી. જેમ કે એક સફેદ કલર હોય, બાજુમાં એક બીજો કાળો કલર હોય, બે પટ્ટા માર્યા હોય તો એ પટ્ટાનો છેડે પાછો તરત જ કાળો કલર શરૂ થતો હોય તો પણ બે એક થતા નથી. સફેદ તે કાળો નથી, કાળો તે સફેદ નથી, એમ છે. એમ જ્ઞાન પ્રકાશમય છે, ચૈતન્યના પ્રકાશમય છે, રાગ અંધારા જેવો છે. બે બાજુ બાજુમાં હોવા છતાં બે વચ્ચે એક ભેદ રેખા છે, જે ભેદ રેખા ઘણી પાતળી અને સૂક્ષ્મ છે. તેમની સૂક્ષ્મ સંધિ શોધીને ખોજીને ખોજવાળાનું કામ છે, અંદરમાં ખોજ ચલાવતો એનું કામ છે. એવી અપૂર્વ જિજ્ઞાસાથી શોધે શું કે એ વખતે બધેથી ઉઠી જાય, એવી એવી અપૂર્વ જિજ્ઞાસા આવે. આમ તો વૈરાગ્ય શરૂ થાય છે વેદનાથી, ત્યાર પછી પૂર્ણતાનું લક્ષ બંધાય, ને ત્યાર પછી આ અપૂર્વ જિજ્ઞાસા અવલોકનના કાળમાં ચાલે ત્યારે વિશેષ વૈરાગ્ય હોય છે, જે બધી જગ્યાએથી નિરસ થઈ જાય. ત્યારે અંદરમાં સૂક્ષ્મ સંધિ જણાય, એમનેમ સૂક્ષ્મ સંધિ જણાય ને બીજા બીજા ચાલતા ઉદયમાં રસ લીએ, નવરો પડે ત્યારે, એટલે એ પણ એક ઉદય છે. શું છે? પ્રવૃત્તિ જેમ ઉદય છે તેમ પ્રવૃત્તિની નિવૃત્તિ પણ એક ઉદય છે. એટલે તું હજી ઉદયમાં જોડાણો છો એમ કે છે. પ્રવૃત્તિમાં રસ લીએ પછી નિવૃત્તિમાં ભેદ જ્ઞાન કરવા જાય તો ભેદ જ્ઞાન થાય નહીં, કેમ કે હજી ઉદયમાં જ છે એ. ચાલો અત્યારે મને નવરાશ છે, હવે મારું કામ કરવા બેસું. જણાવ્યું કરતા કરે, ચાલો આપણે હવે સવાર બપોર સાંજે અમુક અમુક ટાઈમે ટાઈમ કાઢી, પ્રવૃત્તિમાંથી સમય કાઢી રૂમમાં એકલા બેસીને અવલોકન ચાલુ કરો. અવલોકન જેને ચાલુ કરવું હોય એને બધા જ ઉદય પ્રસંગોમાં ચાલુ કરવું જોઈએ, સતતપણે ચાલુ કરવું જોઈએ. પ્રવૃત્તિનો ઉદય છે ને નિવૃત્તિનો ઉદય છે. કોઈને પ્રવૃત્તિનો ઉદય હોય, કોઈને પ્રવૃત્તિમાંથી છૂટા થઈને નિવૃત્તિનો ઉદય હોય. ઉદયમાં ત્યાં ઠીક પણ હું કર્યું કે ચાલો આપણે હવે કાંઈ ઉપાધિ નથી, માથાકૂટ નથી, આપણે હવે નિવૃત્તિ લઈ લીધી છે, તો તેથી કરીને નિવૃત્તિ સફળ થાય એવું કાંઈ નથી. એને અવલોકનનો ભેદ જ્ઞાનનો એ પ્રયોગ ચાલુ કરવો જોઈએ, એ પ્રવૃત્તિમાં હોય કે નિવૃત્તિમાં હોય, એ સતત ચાલુ. નિવૃત્તિમાં નિવૃત્તિ નો ઉદય, કામકાજ નહીં, કામ ધંધો નહીં, નવરો થઈ જાય. નવરો થઈ જાય એટલે શાસ્ત્ર લઈને બેસે, પુસ્તક લઈને બેસે, કે મંદિર જાય, કે સત્સંગ કરવા જાય, કે વિચાર કરવા બેસે, અવલોકન કરવા બેસે. હજી ઉદયમાં જ છે એ બધું, અહીં પણ ઉદય ચાલે છે. અંદરમાં સૂક્ષ્મ સંધિ જોતે ત્યારે ઉદયથી પોતાનામાં અને પોતામાં શોધ ચલાવે છે, ત્યારે ઉદયથી જુદો પડવાનો પ્રયત્ન શરૂ કરે છે. જુદો પડશે તો ભવિષ્યમાં જઈ, અહીંથી પ્રયત્ન એનો ચાલુ થાય એમ છે. એટલે અવલોકનના પ્રયોગમાં એમ થાય છે કે બીજા જે પરદ્રવ્યો સાથેના પોતાના પરિણામો હતા એ પરદ્રવ્ય સાથેનો સંપર્ક એણે છોડ્યો. હવે પોતામાં ને પોતામાં જોવા માંડ્યો, એટલે એને પરદ્રવ્ય સાથેનો સંપર્ક છે એ છોડ્યો. પરદ્રવ્યના સંપર્કથી પરિણામ બહિર્મુખ થતા હતા, એટલે બહિર્મુખ પણ છોડવાનો અને અંતર્મુખ થવાનો એને પ્રયાસ ચાલુ કર્યો. અવલોકન શરૂ કર્યું ત્યારે હવે પ્રયોગની સફળતા થશે ત્યારે અંતર્મુખતા થશે એમ છે. જો એમ ન કરે તો બહિર્મુખ પણ ગમે તે ધર્મ સાધન કરે એનું ફળ સંસાર જ છે, એનું ફળ મોક્ષ. પછી અંતર્મુખ થાય તો એનું ફળ મોક્ષ છે એમ છે. મૂકે છે કે તેમની સૂક્ષ્મ સંધિ શોધીને એમાં યોગ્યતા જોઈએ છે, સૂક્ષ્મતા કરવામાં યોગ્યતા જોઈએ છે. એટલે જેને પરતત્વની રુચિ હોય, પછી રાગ કે રાગનો વિષય, પરતત્વની રુચિ હોય એનું જ્ઞાન સૂક્ષ્મ ન થઈ શકે, સ્થૂળતા પકડે. અને આત્મકલ્યાણની રુચિ હોય, સ્વરૂપની રુચિ હોય તો જ્ઞાન સૂક્ષ્મતા પકડે. જ્ઞાનની સૂક્ષ્મતાને રુચિ સાથે સંબંધ છે. જ્ઞાનની સૂક્ષ્મતાને કોની સાથે સંબંધ છે? રુચિ સાથે. સ્વરુચિથી જ્ઞાન સૂક્ષ્મ થાય અને પરરુચિથી જ્ઞાન સ્થૂળ થાય. વચનામૃતમાં આ બધી ચાવીઓ છે, કેટલાક વચનો બહુ ચાવી રૂપાય પાસે. પછી કોર્ડિનેશન પોતે કરવું પડે પોતાને માટે. હા, પર રુચિના જ્વરથી એને તાવ બતાવ્યો છે. વિવેક છે તે નબળો પડે છે. વિવેક શબ્દ વાપરો છે, જ્ઞાનનો પર્યાય છે, નબળો પડે છે. પરરુચિના જ્વરથી વિવેક નબળો પડે છે, એટલે જ્ઞાન નબળું પડે છે, ત્યાં બુદ્ધિ સૂક્ષ્મ ન થાય. જેમ કે કોઈ માણસ ઘર કુટુંબમાં સંસારમાં વ્યવસાય માટે નોકરીમાં લાગેલો હતો, એનો ઉદય એ પ્રકારનો જેને જેનો ઉદય. હવે પછી એને એમ થયું કે મારે આ પ્રકારે જીવન જીવવું નથી, હું દીક્ષા લઈ લઉં. ઠીક, ઘણા દીક્ષા લે છે. હવે આગળ પાછળ કોઈ તૈયારી હોય નહીં, સાધુ થવું એ તો કોઈ બહુ મોટી વાત છે. સાધુ હોવા તો સિદ્ધ હોવા એમ કહે છે, સાધુ હોવા તો સિદ્ધ હોવા. હજી તો એવી મુમુક્ષુતાની પાત્રતા ન હોય, સમ્યક દર્શન ન હોય, એમ ને એમ કોઈ પણ કારણથી દેખાદેખીથી ગયો કે કોઈ પણ બીજું કારણ હોય કે પોતાને એ પ્રકારનો રાગ હોય, લ્યો ને કાંઈ નહીં તો છેવટે એ પ્રકારનો રાગ હોય અને દીક્ષા લઈ લઈએ તો એ પણ એ જીવનો ઉદય છે. શું છે? નિવૃત્તિ. લોકો શું કહે છે કે ભાઈ તો નિવૃત્ત થઈ ગયો, હવે નથી દુકાને જતો, નથી ઘરે જતો, હવે તો ઉપાશ્રયમાં રહે છે, હવે તો અપાશ્રયમાં જ બધું એનું બધું ચાલે છે. પણ એનો ઉદય છે. પેલા ઘરે રહેવાનો ઉદય હતો, હવે અપાશ્રયમાં રહેવાનો ઉદય થયો. પેલા કુટુંબના પરિવાર સાથે બધા સાથે હળીમળીને રહેતો હતો, હવે સમાજના અનેક માણસો સાથે હળીમળીને રહીએ છીએ. એ બધાનો ઉદય નવો શરૂ થયો. એ પ્રવૃત્તિ પણ ઉદય છે અને નિવૃત્તિ પણ ઉદય છે. અહીં તો ઉદયથી ભીન પડવાની વાત છે. એથી આત્મ પરિણામોને અથવા મોક્ષ માર્ગના પરિણામોને શાસ્ત્રમાં અનુદય પરિણામ કયા છે. સમ્યક દર્શનને અનુદય પરિણામ કહ્યું છે, કેમ કે એ વખતે દર્શનમોનો ઉદય નથી હોતો. દર્શનમોનો ઉદય હોય કર્મ પરમાણુમાં, નિયમથી મિથ્યા થાય. ભાવમાં નિયમથી મિથ્યા દર્શન અથવા દર્શનનો ભાવ દર્શનમાં ઉત્પન્ન થાય જ, પણ એને નબળો પાડીને ઉપસમાવે ત્યારે જે સમ્યક દર્શન થયું એને અનુદય પરિણામ કહે છે. સમ્યક જ્ઞાન પણ એ વખતે સ્વસંવેદન કરતું હોવાથી એને અનુદય પરિણામ કહે છે. એ વખતે ચારિત્રમાં સ્વરૂપ લીનતા હોવાથી એને અનુદય પરિણામ કહે છે. એને ઉદય પરિણામો નથી કહેવાતા. એ રીતે એનું નામ પણ શાસ્ત્રમાં અનુદય પરિણામ આપ્યું છે. ઉદયથી જુદો પડે. ફગાવવાની વાત નથી, યથાર્થ કરવાની વાત છે. રાજભાઈ ફેંકવું તમારે વાંધો નહીં, તો ખોટ થશે, એમાં કઈ વાંધો નહીં. આપણે ખુશી છીએ. નિવૃત્તિ વાળાને ત્યાગ ન કરવો, નિવૃત્તિ વાળા એ યથાર્થ નિવૃત્તિમાં આવે. ઠીક, ઉદયના ઘરની નિવૃત્તિથી વળશે નહીં કાંઈ. પ્રવૃત્તિ વધારી કે નિવૃત્તિ લીધી? હાથું કયો તમે? તમે કયો કે એક ઘરના 5-10 સભ્યોને છોડીને કે 2-4 સભ્યોને છોડીને 100-200 માણસોનો પરિચયમાં રહ્યા કરે, શું એને પ્રવૃત્તિ ઘટાડી કે વધારી ગયો? શું કર્યું ગયો? હે, એ તો એક બારમાં વ્યવસાય અને કુટુંબ છોડ્યું એટલે લોકો એને નિવૃત્ત કહે છે. ખરેખર તો પ્રવૃત્તિ વધારી દીધી અત્યારની. શું પ્રસિદ્ધ થાય છે એ તો કયો? પ્રસિદ્ધ શું થાય છે એ તો કયો? પાંચનો સહવાસ છોડીને 500નો 5000નો સહવાસ થયો કે ન થયો? એટલા માટે સાચા સાધુઓ જંગલમાં રહેતા હતા, સમાજમાં નહોતા રહેતા. સમાજમાં રહીએ તો પરિચય વધવાનો છે, સમાજમાં રહીએ તો પરિચય વધવાનો છે. અને પર પરિચય જેટલો વધે એટલો વૈરાગ્ય ઘટે. શું? જેટલો પર પરિચય વધે એટલો વૈરાગ્ય ઘટે. વૈરાગ્યમાં જનપદ ત્યાગ કીધો છે. વૈરાગ્યમાં જનપદ ત્યાગ છે. લોકો મળીને પદ આપે કે આ અમારા આચાર્ય, પોતાની યોગ્યતાથી વિતરાગ ભાવે આચાર્યને યોગ્ય ક્ષમતા થાય ત્યારે આચાર્ય થાય. જનપદ નહીં, જનપદ લેવાનું નથી એમાં. જનપદ તો ત્યાગ કરવાનો છે, જનપદ ગ્રહણ કરવાનો નથી. મુનિ દશામાં એવો વૈરાગ્ય હોય છે એને લાંબી વાતચીત કરવી ભાવે નહીં. ગુરુદેવે દીક્ષા લીધેલી, ભલે સ્થાનકવાસીમાં દીક્ષા લીધેલી, પણ આત્માર્થી બહુ હતા ને, પહેલેથી આત્માર્થી બહુ હતા. મારે આત્મકલ્યાણ કરવા માટે દીક્ષા લીધેલી. શું? પછી શાસ્ત્ર અધ્યયન બહુ કરતા હતા શરૂ શરૂમાં. ખોજ હતી ને પોતાને, માર્ગની ખોજ કરવી હતી એટલે શાસ્ત્ર અધ્યયન બહુ કરતા હતા. તો એ એટલા એટલા એમના પાછળના રૂમમાં બેઠા બેઠા શાસ્ત્ર વાંચે તો કોઈની યાર વાત ન કરે, ના પાડી દે, મને વાત કરવાનો ટાઈમ નથી, મને મારું વાંચન કરવા દો. અને આઠમ ચૌદ સપાસ કરે અને અપાસરો છોડીને બહાર નીકળી જાય, જંગલમાં બી આ જાય. હે, ક્યાં? હા, સ્મશાનમાં બી આ જાય, જંગલમાં બી આ જતા, મગડામાં બી આ જતા, એકાંત પણ બી આ જતા. એવી ખોજ હતી. પછી પોતે ઉપદેશ શરૂ કર્યો પછી જુદી વાત છે. પહેલા સંશોધનના કાળમાં તો ઘણું એમણે સંપર્ક તોડી નાખેલો, સમાજ સાથેનો સંપર્ક તોડી નાખેલો. એમની સાથે કોઈને વાત કરવાનું એમને ગમે નહીં. કોઈની સાથે પોતાના કામમાં લાગેલા વાતચીત નહીં, કાંઈ પ્રસંગ નહીં, વાતચીત નહીં કોઈની આરે. એવી રીતે પાછળ પડેલા, એક લયથી કામ કરતા હતા. કહેવાનો મતલબ શું છે? સંશોધનનું કામ પણ એક લયથી કરતા હતા, એવું સંશોધન ચાલતું હતું. એ તો છે, જુદું જુદું છે. અધ્યાત્મનો વિષય જ એવો છે, એક સર્વોપરી વિષય છે. એટલે બીજા બધા લેવલ કરતા એનું લેવલ છે, સાવ જુદું છે.
એ તો આપણે ક્રમથી ચાલવું પડે. ક્રમ એટલા માટે લીધો છે કે બધાય ઉદય જુદા જુદા, બધાની યોગ્યતા જુદી જુદી. એટલે તેમણે 195 માં શું કીધું, તમારે સઘળાએ એ શોધવાનું છે. પરિભ્રમણની વેદના ને ધૂરણામાં આવ્યા વિના ભૂતકાળમાં કોઈને દિશાનું ભાન થયું નથી, ભવિષ્યમાં કોઈને થશે નહીં ને વર્તમાનમાં કોઈને થતું નથી. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે, ત્યાર પછી બીજું શું કરવું તે સમજાશે કે ગણાશે. એટલે એક જ કામમાં લાગવાનું છે. એ કામમાં લાગશો એટલે ઓટોમેટિક બધા ઉદયથી ઉદાસીન થયા વિના રહેશે ને. ઉદય તો આવશે, ઉદય તો પૂર્વકર્મનો સતત બધાને ચાલે, પણ ઉદયમાં યથાર્થ પ્રકારે ઉદાસીન થવું, ઉદાસીન થવું એટલું નહીં, યથાર્થ પ્રકારે ઉદાસીન થવું એ મુમુક્ષુનું પ્રયોજનભૂત કાર્ય છે. અને આ યથાક્રમે જો ચાલે તો યથાર્થ પ્રકારે ઉદાસીનતા આવે અને જરૂર દર્શનો મંદ પડે, જ્ઞાન નિર્મળ થાય, કષાય રસ મંદ પડે અને સમ્યકની સમિતતા થાય. નાઇન ચોખ્ખી છે. એટલે જયારે એક વાત ખ્યાલમાં આવી પછી બીજો રસ્તો પકડવાનો પ્રયત્ન નહીં કરવાનો. જ્યાં સુધી એ રસ્તો ન પકડાય ત્યાં સુધી એની પાછળ એક લઈ લાગવું જોઈએ. હા, નહીં મને આમ થાય છે ને તેમ થાય છે. મોટા ભાગના ને આ પ્રશ્ન આવે છે કે આનું શું કરવું, આવા ભાવ થાય એનું શું કરવું, આવા પરિણામ થાય એનું શું કરવું, આવો ઉદય આવે એનું શું કરવું, આમ થાય એનું શું કરવું. કાંઈ નહીં, આ એક કામ પહેલું શરૂ કરો. પહેલે પગથિયે પગ મૂક્યા વિના બીજા પગથિયે કોઈ પગ મૂકી શકે સીધી વાત. તેમને સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન થઈને પટકવી, તે પડતા જ બંને જુદા જુદા દેખાવા લાગે છે. જ્યાં એ જ્ઞાન સૂક્ષ્મ થયું, સૂક્ષ્મ થઈને અંદરમાં જોવા લાગ્યું કે આ જ્ઞાન અને આ રાગ, ત્યાં જ્ઞાન માં હું પણ ભાસવા લાગશે, રાગમાં પર પણ ભાસવા લાગશે, એ બંને જુદા જુદા દેખાવા લાગશે. એમ બંને જુદા જુદા દેખાતા આત્માને જ્ઞાન ભાવમાં જ રાખવો. કેમ કે આ તો ભાવાર્થ છે ને, પછીની ગાથા એ છે કે જીવ બંધ જ્યાં છેદાય એ રીતે નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને ને જીવ ગ્રહણ કરવો સુતને. એ વાત કરી દીધી અહીંયા અનુસંધાન કર્યું. હવેના પછીના વિષયમાં કે જયારે જુદા જુદા દેખાવા લાગે ત્યારે માત્ર જુદા જુદા દેખવા એટલું જ નથી, એ જુદા જુદા પડ્યા પછી હવે શું કરવાનું, કે જ્ઞાન ભાવમાં આત્માને એટલે પોતાને રાખવો, જ્ઞાન ભાવમાં આત્માને રાખવો એટલે કોઈ થર્ડ પર્સન ને રાખવો એમ નથી, જ્ઞાન ભાવમાં પોતાને રાખવો. હું સર્વથી સર્વથા ભિન્ન જ્ઞાનમય છું એમ પોતાને જ્ઞાનમય પણ અનુભવવો. આ જે જ્ઞાન છે સમયે સમયે પ્રગટ થઈ રહ્યું છે એમાં પોતાનો અનુભવ કરવાનો છે. આ જે જ્ઞાન સમયે સમયે ઉત્પાદવે ચાલુ છે, એ જ્ઞાનમાં હું પણ, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવો જે દ્રઢ ભાવ તે સમ્યક્ત્વ છે. દીપસિંહજી કેટલું સહેલું કર્યું છે એ વાત કરી અહીંયા, કે આત્માને એટલે પોતાને જ્ઞાન ભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાન ભાવમાં રાખવો. અજ્ઞાન ભાવ એટલે પરમા, જ્ઞાન નહીં તે, અજ્ઞાન એટલે જ્ઞાન નહીં. ગુરુદેવ શ્રી કહેતા કે રાગમાં ચૈતન્યનું એક કિરણ પણ નથી, જ્ઞાન પોતે સૂર્ય છે એમાં બધા કિરણો છે, અને રાગમાં ચૈતન્યનું એક પણ કિરણ નથી, સાવ અંધારું છે. એ રીતે બંનેને ભિન્ન, બંનેને ભિન્ન કરવા એટલે બંનેને ભિન્ન ભિન્ન અનુભવ કરવા. એ રીતે અહીંયા 294નો ભાવાર્થ છે એ પૂરો થાય છે. ત્યાર પછી જે આ 181 નંબરનો કળશ છે એ પણ બહુ પ્રસિદ્ધ કળશ છે. સમયસારનો આ બહુ પ્રસિદ્ધ કળશ છે. કળશ લઈ લઈએ. પ્રજ્ઞા છે ત્રિશિતેયમ કથમપિ નિપુણે પાચિતા સાવધાને સૂક્ષ્મે અંતસંધિબંધે નિપતતિરવસાત આત્મકર્મોભયસ્ય આત્માનં મગ્નમંત સ્થિરવિષદલસત્સામ્ને ચૈતન્યપૂરે બંધં ચ અજ્ઞાનભાવે નિયમિતમ અભિત કુર્વતી ભિન્ન ભિન્ન. શ્લોકાર્થ. આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ શ્રેણી પ્રવીણ પુરુષો વડે જો નિપુણ હૈ, એક્સપર્ટ ક્યારે થાય કોઈ પણ વિષયમાં માણસ? પ્રેક્ટિસ વગર એક્સપર્ટ થાય નહીં. નિપુણ એટલે કુશળ, કુશળ એટલે પ્રવીણ, એક્સપર્ટ. સતત પ્રયોગની પ્રેક્ટિસ થયા વિના કોઈ એમાં નિપુણ થઈ શકે એ શબ્દ વાપરે છે આચાર્ય મહારાજ. 17-18 ગાથામાં પણ એમણે એ શબ્દ વાપર્યો છે. વેદ જ્ઞાનમાં પ્રવીણ પણ આથી બીજો પેરેગ્રાફ ટીકાનો. જ્યારે આત્માને અનુભવમાં આવતા અનુભવમાંના અનેક ભાવો આપી પરમ વિવેક કૌશલેન કુશળતા, પરમ વિવેક કૌશલેન અયમ અયમ અહમ અનુભૂતિ ઇતિ આત્મજ્ઞાનેન. આ અનુભૂતિ છે તે જ હું છું એવું જે આત્મજ્ઞાન છે એ કોણ કરે છે? વેદ જ્ઞાનમાં પ્રવીણ થયો હોય તે. ત્યાં પણ એ શબ્દ લીધો છે. ત્યાં જ્યાં વેદ જ્ઞાનની વાત આવે છે ત્યારે વેદ જ્ઞાનની કુશળતા આરે આરે લીધી છે. એકનું વેદ જ્ઞાન નથી લીધું. વેદ જ્ઞાનનું કુશળપણું, નિપુણપણું નિપુણ અહીંયા નિપુણ શબ્દ જ વાપર્યો છે. ત્યાં કૌશલ્ય ને શબ્દ વાપર્યો. આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે એટલે યત્નપૂર્વક, કોઈ પણ પ્રકારે એટલે જેમ તેમ નહીં, ગમે તેમ એટલે યથાર્થ પ્રકારે, પણ પુરુષાર્થી, યથાર્થ પ્રકારના પુરુષાર્થી, ગમે તેમ કરીને એટલે બીજું ગૌણ કરીને, ગમે તેમ કરીને એટલે બીજું બધું ગૌણ કરીને એક કામ પાછળ જે લાગેલો છે, મોક્ષમાં જવું છે, સિદ્ધ પદે પહોંચવું છે, તો એને ઉત્સાહ પણ એવો જ હોય કે પૂરેપૂરા ઉદ્યમથી પાછળ પડી જાય. જેટલી શક્તિ છે પર્યાયમાં એ બધી શક્તિને એક કામે લગાડે, શક્તિને આડી અવળી વહેંચી નાખે, એવી રીતે કામ થાય. આટલું મોટું કામ કરવું છે તો એની પાછળનો ઉદ્યમ પણ એવો જ હોય ને, એ સાધારણ ઉદ્યમથી કામ થાય એમ કે છે. આત્માનો અનુભવ છે એ પુરુષાર્થનું કોઈ અલૌકિક પરાક્રમનું ફળ છે. પુરુષાર્થના કોઈ અલૌકિક પરાક્રમનું ફળ છે એમને અધરથી અનુભવ આવતો. પ્રવીણ પુરુષો વડે કોઈ પણ પ્રકારે એટલે યત્નપૂર્વક પૂરેપૂરી શક્તિથી ઉદ્યમ કરીને સાવધાન પણ એટલે પૂરી કાળજી રાખીને, કફલત માં રહીને નહી, અંદર માં ઘણી સૂક્ષ્મ નજર છે અને જોડે રહેલા રાગ ને, રાગ ની ઉપેક્ષા કરીને, રાગ ની જે અત્યાર સુધી અપેક્ષા કરતો હતો એની ઉપેક્ષા કરીને જ્ઞાન માં પ્રવૃત્તિ કરે છે. હું પણ જ્ઞાન માં હું પણ એ પ્રવૃત્તિ કરે છે કે આ અનુભૂતિ છે, તે જ હું છું, એનું નામ આત્મજ્ઞાન. કોઈ પણ પ્રકારે યત્નપૂર્વક સાવધાનપણે નિષ્પ્રમાદપણે પટકવામાં આવી શકી શું પ્રજ્ઞારૂપી છીણી. આત્મા અને કર્મ બંનેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં શીઘ્ર પડે છે, શીઘ્ર એટલે જોરથી, ફોર્સથી, વેગથી. આત્મા અને રાગ છે એ બંનેની વચ્ચે જોરથી પડવાનું કામ કરે છે. એ પટકવાનો શબ્દ એટલા માટે લીધો છે, ત્યાં ત્યાં બળ બતાવવું છે, પુરુષાર્થ બતાવવો છે. પુરુષાર્થ ચાલતો હોય છે અને કામ થાય છે. એ તો પુરુષાર્થનો વેગનો તબક્કો પૂર્ણતાના લક્ષ્યથી ચાલુ થઈ જાય છે. જેવું ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટીનો ખ્યાલ આવ્યો કે મારે આટલું સિદ્ધપદનું માન શિખર સર કરવાનું છે, સિદ્ધપદનું ટોચનું શિખર મારે સર કરવાનું છે અને હું હજી તળેટીમાં ઊભો છું, ત્યાં તફાવત જોવે એવો વેગ ઉપડે. ઝપટ કરો, આગળ વધવા માટે ઝપટ કરો, ત્વરાથી કામ કરો. એ ત્વરા શબ્દ જે દસ વચનોમાં વાપરો છે ને, એમાં સંવેગ લેવો છે. ગુરુદેવને એ વાત ભાસી છે, તેના ઉપર પ્રવચનો કર્યા. દસ વચનો 17મા વર્ષ પહેલા લખાયેલા 10 વચનો ઉપર પ્રવચન કર્યા, એમાં ત્વરાથી જે શબ્દ આવ્યો ને બધામાં, એના ઉપર ધ્યાન દીધું કે આ એક આખી લાઈન અહીંથી જે પુરુષાર્થના તબક્કાની શરૂ થાય છે, સંવેગ ઉત્પન્ન થાય છે આત્મકાર્યનો, એ અહીંથી થાય છે. અને એ મૂળ્યું છે, એ સંવેગ છે, એ ઠેઠ સિદ્ધપદ સુધીના કામનું મૂળ્યું અહીંથી શરૂ થઈ ગયું. એટલે એને પૂર્ણતાના લક્ષ્યને સિદ્ધપદનું શિલાન્યાસ કહેવામાં આવે છે, મંગળ શિલાન્યાસ. શીઘ્ર પડે છે, કેવી રીતે પડે છે કે આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપુરમાં મગ્ન કરતી, હવે જે બુદ્ધિ થઈ ને, જે પ્રજ્ઞારૂપી છીણી છે, એ શું કરે છે કે પોતાને તો અંતરંગમાં જે ચૈતન્યપુરમાં આત્માનું તેજ સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન એટલે જગજગાટ કરે છે. કેવું લીધું છે આચાર્યજી નો ભાવ કેવો આવ્યો છે કે જ્યાં પ્રજ્ઞા ક્ષણી થી આત્મા ને રાગ ને જુદા પાડ્યા, ત્યાં આત્માનું તેજ જોયું. શું જોયું? આત્મા જગજગાટ કરતો જોયો. આ તો ચૈતન્ય નું પૂર છે અંદરમાં. સુરદેવ નો બહુ ભાવ આવતો, આત્મા તો ચૈતન્યનું પૂર છે ને, નૂર છે ને, પૂર છે એમ કરતા. પૂર એટલે રોકી ન શકાય, એના તેજને રોકી ન શકાય, એવું એવો આત્મા જોયો. જેના તેજને રોકી ન શકાય એને આવરણથી રોક્યું, એ આવરણ કેવું ગજબનું કરી નાખ્યું. હું તો પડીને એટલા માટે જાય છે, મિથ્યાતના ફળમાં નિગોદમાં પણ એટલા માટે જીવ જાય છે કે જગતના જીવો એના અસ્તિત્વને ન સ્વીકારે. પોતે પોતાનું અસ્તિત્વ નથી સ્વીકાર્યું ને, એટલે જગતના જીવો પણ એના અસ્તિત્વને ન સ્વીકારે. કે હું નહીં એનું નામ મિથ્યાત્વ છે, અને હું છું એનું નામ સમ્યક છે. એટલે એને અસ્તિત્વ ગ્રહણ કીધું પહેલા. આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દીદીપ્યમાન છે એવા ચૈતન્યના પૂરમાં, એટલે ચૈતન્યના પ્રવાહમાં મગ્ન કરતી થકી પ્રજ્ઞાક્ષિણી આત્માને ચૈતન્યના પ્રવાહમાં લઈ આવે છે. પછી એને ચૈતન્ય 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 અન્વયપણે હું ચૈતન્ય છું, સ્વભાવપણે પણ ચૈતન્ય છું, પર્યાયમાં પણ મારો સ્વભાવ અન્વયપણે ચાલુ જ છે, ચૈતન્યનું પૂરજ છે. પોતાનું જે ચૈતન્ય ચૈતન્ય ચૈતન્યપણું છે એને રોકી શકાય એવું હું પણ બીજે કર્યું, એ ગડબડ કરી રાગમાં અને રાગના વિષયમાં હું પણ કર્યું, એ મોટી ગડબડ કરી. અને બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ કરતી થકી, એ બંધ છે એને તો ગૌણ કરી નાખ્યો અજ્ઞાન ભાવમાં, એટલે એનામાં કઈ આત્મા જ છે નહીં, એ તો અનાત્મા છે, મારે માટે એ બિલકુલ નકામી ચીજ છે. કઈ કામમાં આવે કે ન આવે, જો રાગ કામમાં ન આવે તો રાગનો વિષય કામમાં આવે કે ન આવે, કે સવાલ રહેતો નથી. એવા ભાવને બહિર્ભાવ તો છે પણ એ મિથ્યા ભાવ છે. મિથ્યા એટલે શું કે શ્રદ્ધામાં હું નહીં તે પોતાનો નિષેધ કરે છે, પોતાની હૈયાતીનો નિષેધ છે. સમ્યકમાં પોતાની હૈયાતીનો સત્તાનો સ્વીકાર છે, નિજ સત્તાનો સ્વીકાર તે સમ્યકત્વ, નિજ હૈયાતીનો અને સત્તાનો અસ્વીકાર તે મિથ્યાત્વ. આમ છે આ પહેલું પદ આત્મા છે એમ લીધું છે. સમ્યક દર્શન ના નિવાસભૂત, સર્વોત્કૃષ્ટ નિવાસભૂત એમ લીધું છે, નિવાસભૂત ને સર્વોત્કૃષ્ટ નિવાસભૂત એવા છ પદ છે. એમાં પહેલું પદ શું લીધું, આત્મા છે. આપણે કોબામાં બે કલાક ચાલ્યું હતું એક પદ ઉપર, આત્મા છે એના ઉપર બે કલાક ચાલ્યું હતું. સાંજે પહેલું પદ આત્મા છે, મિથ્યાત્મા શું છે કે આત્મા નથી, એટલે હું નથી. આત્મા એટલે હું, ખુલામાં હું છું, આમાં હું નથી. આ રીતે શ્રદ્ધામાં અવળો સવળો સ્વીકાર થાય છે. પોતાને ચૈતન્યપુરમાં મગ્ન કરતી થકી, લીન કરતી થકી, અને બંધને અજ્ઞાન ભાવમાં નિશ્ચળ કરતી, એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે. એ રીતે આ જે પ્રજ્ઞાક્ષિણી છે અથવા આત્માનું જ્ઞાન જે થાય છે, સૂક્ષ્મ થઈને અંતર્મુખ થાય છે, ત્યારે બેને જુદા કરીને પોતાને સ્વસ્વરૂપે નિશ્ચળ અને દીદીપ્યમાન જેનું તેજ છે, સ્થિર જેનું તેજ છે, હીરો ચમક ચમક થાય, આ તો સ્થિર તેજ છે એમ કે છે. શું નિર્મળ પણ છે તેજ અને સ્થિર પણ છે, ઉદ્ગળનું તેજ નથી, ચૈતન્યનું તેજ છે. ભાવ તો ભાવ છે, શબ્દો તમને તો કઈ આવે એવું નથી, એ રીતે જુદું કરે છે. અને એ ત્યાંથી આત્મકાર્ય શરૂ થયું, આ ભેદ જ્ઞાન થયું ત્યારથી મોક્ષનું મહાપ્રયાણ શરૂ થયું. મોક્ષ અધિકાર ચાલે છે ને, અહીં મોક્ષનું મહાપ્રયાણ શરૂ થયું. આ વખતે જીવને પોતાને મોક્ષ પર્યાય અલ્પકાળમાં થવાની છે એવી દ્રઢ પ્રતીતિ આવે છે, પોતાના મોક્ષને સમીપમાં જોવે છે, અને એ યથાર્થ છે. સમીપમાં જોવે છે તે યથાર્થ જ છે. એ જીવ અલ્પકાળમાં મોક્ષ પામશે, પામશે ને પામશે, એ રીતે આ મોક્ષ. Yeah, I don't know.